તારીખ 12/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 335 અને 336 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161
કોઈ પરાધીનતા નથી, પણ અહીંયા ધર્મીનું સ્વરૂપ ઓળખાવવું છે. ધર્મી અંતરંગમાં કેવા ભાવે પરિણમે છે એના પરિણમનનો આચિતાર છે, એનું સ્વરૂપ કેવું છે. કે જેને હું જ્ઞાયક છું એનું જ્ઞાન થયું, તેને રાગાદી સ્વર્ગની તરીકે એક તો જણાયા. જ્ઞાનમાં હું પણ સ્થપાતું હોવાથી, જ્ઞાનમાં હું પણ અનુભવાતું હોવાથી, રાગમાં હું પણ અનુભવાતું નથી. જે જીવોને રાગમાં હું પણ અનુભવાય છે તેને જ્ઞાનનું પરિણમન હોવા છતાં જ્ઞાનમાં હું પણ અનુભવમાં આવતું નથી. કેમ કે એક સાથે બે જગ્યાએ અસ્તિત્વની સ્થાપના થતી નથી. અથવા અસ્તિત્વની સ્થાપના શ્રદ્ધા નામનો ગુણ કરતો હોવાથી એક સાથે બે વિરુદ્ધ વિષયમાં શ્રદ્ધાન થઈ શકતું નથી. એમ છે, એક જ પદાર્થનું કા સ્વનું શ્રદ્ધાન થાય ને કા પરનું શ્રદ્ધાન થાય. શ્રદ્ધાયોગી એવો જે સ્વશ્રદ્ધેય, શ્રદ્ધેયને શ્રદ્ધાયોગી કહે છે, એનું શ્રદ્ધાન થતા રાગથી માંડીને જેટલા કોઈ સ્વભાવભૂત તત્વો નથી, પોતાના સ્વભાવભૂત તત્વો નથી, એ બધામાં પર પણ જણાય છે, પર પણ વિદાય છે, પર પણ દેખાય છે. એમાં ક્યાંય સ્વામિત્વ થતું નથી. એ પ્રકારે જ્ઞાન થાય છે. તે જ્ઞાનમાં પરનું જાણવું થયું એવા સ્વરૂપ જ્ઞાનીને પરનું રાગાદી પરનું જાણવું થયું તો એમાં જ્ઞેયનું કારણ નથી એમ કે છે. જ્ઞેયને લઈને નહીં એટલે જ્ઞેયનું કારણ નહીં એમ કેવું છે. એકદમ જ્ઞાન સ્વતંત્ર પરિણમે છે એવો એને અનુભવ થાય છે. સામે આવું જ્ઞેય હતું તેને લઈને આવું જ્ઞાન થયું એવું જ્ઞાનને પરાધીન પણ સર્વથા નથી. ભલે જ્ઞેય અનુસાર જ્ઞાનનો પર્યાય હોય તો પણ જ્ઞાનના કારણે છે. પત્રિકાને લઈને થયું નથી એટલું અહીંયા ક્યાં છે. પત્રિકાને ફાડી નાખો તો જ્ઞાન ફાટશે નહીં. પત્રિકાને હંકેલી નાખો તો જ્ઞાન હંકેલાશે નહીં, ખોલી નાખો તો જ્ઞાન ખુલાશે, બંધ કરો તો જ્ઞાન બંધ નહીં થાય. જો એના કારણે જ્ઞાન હોય તો એની જેટલી અવસ્થા થાય એટલી અવસ્થા આની થવી જોઈએ. બે એક થઈ જાય, એને કારણે હોય તો બે એક થઈ જાય, એને આધીન નથી એમ કે બરોબર, એને પરાધીન નથી. પણ જ્ઞાનીને જે જ્ઞાનાનુભવ છે એમાં પોતાના સ્વાનુભવથી એ જુએ છે, અનુભવે છે કે મારું જ્ઞાન તો સ્વયં થાય છે. સામે કોઈ પણ પ્રકારનું જ્ઞેય હોય મારું જ્ઞાન તો સ્વયં જ્ઞાનથી થઈ રહ્યું છે એવો એને જ્ઞાનનો સ્વયં થવાનો જે અનુભવ છે એમાં એ બીજાનું પરાધીનપણું કેવી રીતે અનુભવ કરે. જો જ્ઞાન જ્ઞેયને આધીન હોય તો જેને જેમ સમજાવવા માંગીએ તેમ તે સમજી જવું જોઈએ. જો જ્ઞેયને આધીન જ્ઞાન હોય તો હું તમને આમ સમજાવવા માંગુ અને બીજો તમને બીજું સમજાવવા માંગે, કેવી રીતે જ્ઞાન પરિણમશે. એક પ્રસંગે બે વિરુદ્ધ મતવાળા એક વ્યક્તિને સમજાવવા જાય છે. એ વ્યક્તિનું જ્ઞાન જો જ્ઞેયાધીન હોય તો બે જણા સમજાવવાનું દબાણ કરે છે કે હું કહું એમ તમે સમજો, કેવી રીતે શું સમજશે. જ્ઞાન સ્વતંત્ર કામ કરે છે. અજ્ઞાનીનું જ્ઞાન પણ સ્વતંત્ર કામ કરે છે. તો જે સ્વયંના પુરુષાર્થથી અંતર્મુખ થયું અને જેણે આખા જગતની ઉપેક્ષા કરી, આખા જગતને જેણે પીઠ દીધી છે એમ કહેવાય, જેને મોઢું ફેરવી દીધું છે અને પોતાને સન્મુખ થયો છે જે, એનું જ્ઞાન પરાધીન છે એમ કેમ સાબિત કરી શકાશે? અજ્ઞાનીનું જ્ઞાન એ પરાધીન નથી, તો જ્ઞાનીનું જ્ઞાન પરાધીન છે એ વાત કેવી રીતે સાબિત કરશો? એને તો વસ્તુની સ્વતંત્રતા અને પરિણામની સ્વતંત્રતા અનુભવ ગોચર છે, એને તો કોઈ રીતે એ વાત અનુભવમાં આવતી નથી. હજી કોઈ અજ્ઞાની એમ કહેશે કે મને આમ સમજાવ્યું હોય તો હું એમ સમજો, કુગુરુએ મને વિપરીત ઉપદેશ આપ્યો એટલે મને એવું જ્ઞાન થયું, સુગુરુ મળ્યા હોત તો મને એવું જ્ઞાન ન થાત, એ વાત સાથે નથી. તીર્થંકરના સમવસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળી છતાં તું સવળો પીડ્યો, શું બતાવે છે? અજ્ઞાની જો તીર્થંકર જેવા સમર્થ પુરુષને આધીન નથી તો જ્ઞાની કોઈને આધીન છે એ વાત તો રહેતી જ નથી. એવું તો છે, આખા બોલનો મુદ્દો એટલો જ છે કે જ્ઞાન થાય છે તે જ્ઞેયને લઈને થાય, એવી પરાધીનતા જ્ઞાનને નથી. અહીંયા પ્રકરણ છે સમ્ય જ્ઞાનીનું, કે સમ્ય જ્ઞાન તો એવું છે કે સ્પષ્ટ અનુભવ ગોચર કરે છે કે મારો જ્ઞાનનો પર્યાય ઉત્પાદ થાય છે, એ જ્ઞાનના પર્યાયનો ઉત્પાદ સ્વયં થાય છે. સામે જ્ઞેય ન આવ્યું હોત તો ઉત્પાદ ન થાત એ પ્રશ્ન નથી,
બરોબર?
એ તો એનો જે જ્ઞાનનો તરંગ છે એ જ્ઞાનમય વસ્તુમાં થયા જ કરે છે, જેમ પાણીનો તરંગ પાણીમાં થયા જ કરે છે. પાણીનો તરંગ હવાને અનુકૂળ થાય છે એમ કોઈ કહે તો કોઈ કાળે પણ પાણીના મોજા કિનારા બાજુથી કોઈ ઊંધી બાજુ જતા જોયા છે? મોજા તો એ બાજુ જ આવશે, ચાહે ભરતી હોય કે ચાહે ઓટ હોય, પવન આ દિશાનો હોય કે આ દિશાનો હોય, એક દિશાનો પવન કદી રહેતો નથી, ક્ષણે ક્ષણે બદલાય છે. ખુલ્લી જગ્યામાં તો ક્ષણવર્તી બદલાઈ જાય છે, છતાં જે મોજા છે એ જે રીતે થાય છે એ રીતે સ્વયં થયા કરે છે. અને મોજાને પવન કરે તો પવનને કોણ કરે એ પ્રશ્ન ઊભો થાય, અનવસ્થા નામનો દોષ ઉત્પન્ન થાય. આને આ કરે, આને આ કરે, આને આ કરે તો કોઈ વ્યવસ્થા રહેશે નહીં. કહે છે કે જ્ઞેયને લઈને જ્ઞાન થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી એમ જ્ઞાનીને સમજાય છે, અજ્ઞાનીને ઉલટું સમજાય છે. એને એમ સમજાય છે કે જેવું જ્ઞેય આવે છે એવું મને જ્ઞાન થાય છે, આ તમે શબ્દો બોલો છો એવું અહીંયા જ્ઞાન થાય છે, પણ ખરેખર શબ્દો જેવું જ્ઞાન થતું હોય તો કોઈને પૂછવાનું રહે નહીં,
બરોબર?
અને બધાને એક સરખું પણ એક શબ્દથી જ્ઞાન થતું નથી. એ જ બતાવે છે કે બધા જીવોના જ્ઞાનની સ્વતંત્રતા છે, એક સરખું સમજાય છે બધા? જો જ્ઞેયને આધીન જ્ઞાન હોય તો 1 લાખ માણસને સાંભળનારા હોય એ કે 1 લાખને એક સરખું જ્ઞાન થાય, પણ અહીંયા તો 10 હોય તો 10ને એક સરખું થતું
નથી,
2 હોય તો 2ને એક સરખું થતું નથી. પણ જ્ઞાનીની વાત એટલા માટે લીધી છે કે એને એ જ્ઞાન છે કે જ્ઞાન સ્વતંત્ર થાય છે, અજ્ઞાનીને તો જ્ઞેયાધીન જ્ઞાન થાય છે એ વિભ્રાંતિ થાય છે. સદ્રષ્ટા જોઈને જ્ઞાન જ્ઞેયનું સરખાપણું જોઈને એને ભ્રાંતિ થાય છે, એક કાળ જોઈને એને ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ થવાના 2 પોઈન્ટ છે, એક તો સમકાળ છે, બીજું સરખાપણું થોડોક મેળ ખાય છે, થોડોક મેળ ખાય છે આકારનો, એટલે એને એમ ભ્રાંતિ થાય છે. એને લઈને અહીંયા આમ કાંઈક થયું, એની અસર અહીંયા આવી. જેણે બીજાની અસર પોતા ઉપર લીધી, માની એને ઉપાધિ થયા વિના રહે નહીં. એ સિદ્ધાંતના ગ્રહણમાં નિરુપાધિ દશા પ્રગટી શકે નહીં. આ સીધી વાત છે. બીજાની અસર મારા ઉપર થાય છે એમ જોનાર નિરુપાધિ કેવી રીતે થશે? મને એની ઉપાધિ આવે છે, એ મારા ઉપર અસર કરે છે, એ કાંઈક કરે છે કાંઈક કરે છે, એમ આવ્યા વિના રહેશે. પણ આખું જગત ગમે તેમ પરિણમો, મારું જ્ઞાન મારા જ્ઞાનમાં સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે અને તેથી સ્વતંત્રપણે જ્ઞાન જ્ઞાનમાં રમી રહ્યું છે. જ્યારે પોતાની સ્વતંત્ર પરિણતિને જોવે છે ત્યારે એની અંદર એની રમણતાને પણ એ જોવે છે. શુભાશુભથી ભિન્ન પડીને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વનું અને પરનું જ્ઞાન થયું. પર પ્રકાશક ત્યાં સમ્યક થયું, ત્યાં પરમે છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે એમ નથી. શું કહે છે? ઘણી વાત છે એક લીટીમાં કે શુભા શુભ અને અશુભથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દ્રષ્ટિ થઈ છે, શુભાશુભ ભાવની જે ધારા એમાં જે એકત્વ થઈ રહ્યું હતું એને સર્વસ્વ માન્યું હતું, એને આત્મા પણ વેદતો હતો, મિથ્યા ભાવે થઈ શકતો નહોતો એકત્વ. એ ભિન્ન પડીને પોતાના ભાનમાં આવતા જ્ઞાનમય સ્વરૂપના ભાનમાં આવતા ભિન્ન પડ્યો, ભિન્ન અનુભવ થયો અને એક પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ ઉપાદે છે એવી જેની દ્રષ્ટિ થઈ, એક નિજાત્મ સ્વરૂપ સિદ્ધાત્મ સ્વરૂપ જ ઉપાદે છે એવી જેની દ્રષ્ટિ થઈ, તેને જ્ઞાનની પર્યાયમાં સ્વનું અને પરનું જ્ઞાન થયું, એને સ્વપર પ્રકાશક નિર્મળ જ્ઞાન પ્રગટ થયું. અહીંથી સ્વપર પ્રકાશક પણ લે છે. મિથ્યા દ્રષ્ટિને સ્વનું જ્ઞાન તિરોભૂત હોવાથી અથવા એના એ બેભાનપણામાં હોવાથી પરને જ પોતાપણું માન જાણનારો વિપરીત જ્ઞાનમાં એને એકાંતે પરજ્ઞેયનું જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. કેમ કે જાણે એકાંતે પરને જ પ્રસિદ્ધ કરે છે પોતાનું જ્ઞાન એવો એ સ્વીકાર કરે છે. જ્યારે પોતાના સ્વરૂપ ભાનમાં આવ્યો, ભિન્ન પડ્યો એમ ત્યાંથી ઉપાડી દીધો કે શુભ અને અશુભથી જુદો રહીને પોતાના સ્વરૂપની ઉપાદેયતામાં રહીને બે વાત લીધી, આનાથી જુદો અને પોતાના સ્વરૂપની ઉપાદેયતામાં રહીને જ્યાં જ્ઞાનની પર્યાયમાં સ્વનું અને પરનું જ્ઞાન થયું, નાયક હું છું એમ જ્ઞાન થયું, રાગાદી પર છે એમ જ્ઞાન થયું, આમ સ્વપર પ્રકાશ જ્ઞાન થયું, ત્યાં પરજ્ઞે છે માટે પર સંબંધી જ્ઞાન થયું, રાગાદી છે માટે રાગાદીનું જ્ઞાન થયું એમ ખરેખર નથી. સ્વતંત્ર તે કાળે રાગાદીનું જેમાં પ્રતિબિંબ થઈને જાણવું થાય છે એવું તે કાળે જ્ઞાનના પર્યાયનું પરિણમનનો સ્વકાળ હતો. નિરપેક્ષપણે જુઓ તો એ પોતાના સ્વકાળે એક પ્રકાર એ ભાવે પરિણમ્યું છે એમ નિરપેક્ષતાનું જ્ઞાન થાય પછી એની અપેક્ષા સાચી જ્ઞેય સાથેના સંબંધની, નહીતર એને જ્ઞેયાધીન જ્ઞાન છે એવો સંબંધનું જ્ઞાન થઈ જશે. જો એને પોતાની સ્વાધીનતાનું અને નિરપેક્ષતાનું જ્ઞાન નહીં હોય તો જ્ઞેયાધીન મારું જ્ઞાન છે એમ થયા વિના રહેશે નહીં. અને એ જ મિથ્યાત્વ છે, એ જ મિથ્યાત્વ છે. સમયસારની 31મી ગાથામાં પ્રવચનમાં તો ત્યાં સુધી વાત લીધી છે કે ભાવેન્દ્રિય રૂપ જે ક્ષયોક્ષમ જ્ઞાન છે કે જે જ્ઞાન પરને જાણતા એકત્વ કરે છે એ જ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ પોતાનું સ્વરૂપ માને છે, કે હું આવો બુદ્ધિ વાળો માને છે કે મારા જેવો બુદ્ધિમાન કોઈ નથી એમ એને લાગે છે, દરેકને એવું જ લાગે. આ એક તકલીફ છે. તો કહે છે કે એ મિથ્યા દ્રષ્ટિ પર સાથે એકત્વ કરે છે, એ આત્માનું સ્વરૂપ નથી, એવું આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાન આત્માનું સ્વરૂપ નથી કે એવું જ્ઞાન તે આત્માનું સ્વરૂપ નથી. જે જ્ઞાન પર સાથે તન્મય થયું, જે જ્ઞાન ક્ષોક્ષમ રૂપ કર્મ પર્યાયની સાથે જોડાયું, કર્મના ક્ષોક્ષમ સાથે જોડાઈને ઉત્પન્ન થયેલું જ્ઞાનને જ્ઞાનનો ક્ષોક્ષમ કહેવામાં આવે છે, કે જે ઇન્દ્રિય દ્વારાથી બહાર વર્તે છે, કાનથી સાંભળવામાં જાય છે, આ ક્ષોક્ષમ, આંખથી વાંચવામાં જે ઉપયોગ જાય છે ક્ષોક્ષમનો, એવું આત્માનું સ્વરૂપ નથી. એવું જ્ઞાન બહાર જાય ઇન્દ્રિય દ્વારે, એવું આત્માનું જ્ઞાનનું સ્વરૂપ નથી. એને એમ જાણે માને કે અમે વાંચીને મને જ્ઞાન થયું, આ સાંભળીને મને જ્ઞાન થયું, મિથ્યા દ્રષ્ટિ છે. એવો વિષય લીધો આત્માને અધિક જાણવું એટલે શું, ભિન્ન જાણવું એટલે શું? દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો પર પદાર્થ, એનાથી પોતાને ભિન્ન એટલે જ્ઞાનમય જાણવો, એને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે. એને જીતેન્દ્રિય જીન કહ્યો છે, ત્યાં એને જીન કહે છે. અન્ય પ્રકારે સર્વ વિભાવોને જીતવાનું શરૂ કર્યું છે જેણે, એને અહીંયા જૈન અથવા જીન કહેવામાં આવે છે. ખરેખર તો જૈન પણ ત્યારે જ થયો, ત્યાં સુધી જૈન કુળમાં જન્મ હતો પણ જૈન હતો. હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોતાના વિષયોના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, આ મૂળ શાસ્ત્રના શબ્દો છે ટીકાના, કે જુદા જુદા પોતાના વિષયોમાં વ્યાપારપણાથી કર્ણેન્દ્રિયો, પછી આ ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય વગેરે પોતપોતાના વિષયના વ્યાપારથી જે તે વિષયમાં એનું જ્ઞાનનો ઉપયોગ જાય છે એને વ્યાપાર કહેવામાં આવે છે. એવા વ્યાપારપણાને લીધે જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે એટલે જાણે છે, કટકે કટકે જાણે છે, ખંડ ખંડ ગ્રહણ કરે છે એટલે કટકે કટકે જાણે છે, દેખે છે ત્યારે સાંભળતો નથી, સાંભળે છે ત્યારે જોતો નથી. તે ભાવેન્દ્રિયો છે. દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જેનું જાણવું થાય છે તેને ભાવેન્દ્રિય કહેવામાં, જાણનાર ભાવને ભાવેન્દ્રિય કીધી. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોક્ષમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોતપોતાના વિષયોમાં વ્યાપાર કરીને જે વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય શરીરની ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોતપોતાનો વ્યાપાર કરે છે, તેથી જ્ઞાનને તે ખંડ ખંડ રૂપ જણાવે છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એક પણ માનવા તે અજ્ઞાન છે, એમ શરીરના અવયવ રૂપી દ્રવ્યેન્દ્રિય અને તેનો વિષય જે સ્પર્શાદી વિષયો, તેને આત્મા સાથે એકપણે માનવા તે અજ્ઞાન છે, તેમજ આ જ્ઞાનને ખંડ ખંડ રૂપે જણાવનાર જે ભાવ ઇન્દ્રિયો છે તેને અને પોતે જ્ઞાયક છે તેને એક મને એકપણે માનવા એ પણ મિથ્યા છે. આ ઉઘાડ જ્ઞાન વાળો હું એ મિથ્યાત્વ છે એમ કે છે. ઠીક બરોબર, થોડુંક શાસ્ત્ર જ્ઞાન થાય પેલા અંકુરો ધારી હતા એને તો એને તો કલ્પના નથી જીવોને અત્યારે કે અંકુરો ધારી મિથ્યા દ્રષ્ટિ કેવા હોય, પણ થોડોક ઉઘાડ થાય તો એને પ્યાલો ફાટે બસ. મહારાજ એવી કોઈને ખબર પડતી નથી. વિદ્વાન કહેતા હતા, એક વિદ્વાન કરુણાનુયોગમાં તો કોઈ આવે મારી સામે શાસ્ત્રાર્થ કરવા, કાંડું પકડીને ઊભો રાખી દો. ઠીક કે છે ભાઈ, એ જ્ઞાન આત્માને કોઈ કામનું નથી અને એ જ્ઞાન મારું એમ જે કર્યું એ તો રાગ તે મારો એ તો મિથ્યાત્વ છે. શરીર અને બીજા ઉદયમાન સંયોગો મારા એમ જાણનાર તો ચોખ્ખો મિથ્યા દ્રષ્ટિ છે, પણ આ તો કહે છે કે ભાવેન્દ્રિય રૂપ ખંડ ખંડ જ્ઞાન કે જે ઇન્દ્રિય દ્વારે પ્રવર્તે છે એવા પર વિષયોને જણાવનાર ભાવેન્દ્રિયોને જ્ઞાયકને એકપણે માનવા એ પણ મિથ્યાત્વ છે. માણસની જુદી જુદી જાતના ક્ષોભ સમજો ને, આ વિષયમાં તો હું એક્સપર્ટ છું એમ કે નિષ્ણાત. શું કે એમાં કોઈ આપણી સાથે આવી શકે નહીં. ચાલો પરીક્ષામાં આપણે આવો, અમે જે વિષયની અંદર અમારું જે નજર પહોંચે છે એ કોઈની પહોંચતી નથી. કે છે અમારી નજર લીધી કે છે આટલી જ વાર છે. એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. ઠીક, આ સુધી છે મિથ્યાત્વ. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડ ખંડ ગ્રહણ કરે છે અને અખંડ એકરૂપ નાયકને જે ખંડ ખંડ રૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એકતા કરવી તે મિથ્યાત્વ છે. ચોખ્ખી વાત છે, ગડબડવાળી વાત નથી, ગોળ ગોળ નથી વાત કરી. કેમ કે વિકલ્પથી ખંડ ખંડ જાણે છે, જ્ઞાયકને પણ વિકલ્પથી ખંડ ખંડ જાણે છે. એ મનથી જ્ઞાયકને જાણનાર એ ક્ષયોક્ષમ એને પણ આત્મા જ્ઞાયક સાથે પોતારૂપ કરવો, પોતારૂપ અનુભવ કરવો એ મિથ્યા અનુભવ છે, એ મિથ્યાત્વ છે.
બરોબર,
આમ છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પણ જેટલો પરસત્તાવલંબી જ્ઞાનનો વ્યાપાર એને મોક્ષ માર્ગ કહેતા નથી, જાણતા નથી, અનુભવતા નથી. એ તો આવે છે આમાં રહસ્યપૂર્ણ. પ્રવચનો તો
બહુ સરસ,
બહુ સરસ કામ થઈ ગયું.
રત્નાકર બહુ સરસ
જી. 31 કાઢા બીજા ભાગમાં છે. એ છે કે ત્યાં પરનું જ્ઞાન થયું ત્યાં પરગ્નિ છે, માટે પર સંબંધી જ્ઞાન થયું છે એમ નથી. હવે પરનું જે જ્ઞાન થાય છે એમાં પણ ગુરુદેવે બહુ સૂક્ષ્મતા કાંતી છે. કાંતવામાં જેમ ઝીણું કાંતે છે ને, ઘણો ઝીણો વિશે એક ઉપયોગ પરને અવલંબીને પરને જાણે અને એક પરને અવલંબા વિના પરને જાણે, આમ બે રીતે પરનું જ્ઞાન થાય છે. કે સ્વને અનુભવતા પરનો અભાવ એમાં જ્ઞાનમાં આવી જાય છે. જો કે આમાં કોઈ પર નથી, હું એકલો સ્વ છું, જ્ઞાનમય હું સ્વ છું એમાં રાગ નથી, એમાં રાગનો વિષય નથી, શરીર નથી, દ્રવ્યેન્દ્રિયો નથી, ભાવેન્દ્રિયો નથી. અને અવલંબીને જ્ઞાનનો વ્યાપાર થાય છે, એ મોક્ષનો માર્ગ નથી. જ્યારે આ મોક્ષનો માર્ગ છે, સ્વસત્તાને અવલંબીને થતું જે જ્ઞાન, એ મોક્ષનો માર્ગ છે. એ બોલ પણ ક્યાંક લીધો છે, એ બોલ પણ ક્યાંક લીધો છે કે સ્વને જાણતા પર જણાઈ જાય છે. એ પણ આવશે, આગળ પાછળ જ આવે છે. ગુરુના પોતાના સાક્ષરમાં છે. અઢારમાં, અઢાર સુધી આત્માનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય છે. એમાં સુધી પોઈન્ટ એ વિષય નથી. ત્યાં તો શું કે જ્ઞાન સિવાય આનંદનો પણ વેદન થયું, એ આનંદને પરમાને છે. આ તો સ્વના જ્ઞાનમાં પરનું જ્ઞાન એમ બોલું, પરનું જ્ઞાન
છે.
જો પરનું જ્ઞાન ન હોય તો અનાદિથી જે પરનો સદભાવ પોતામાં માનતો હતો એ ચાલુ રહે, એવા અજ્ઞાનનો અંશ એને ચાલુ રહે. પણ પર મારામાં નથી એવું જે પરનું પરપણું ને સ્વનું સ્વપણું જાણું, તે પ્રયોજનભૂત રીતે સ્વપર પ્રકાશક પણ છે. એવો વિષય આવશે. અહીંયા કહે છે કે જ્યાં શુભાશુભથી ભિન્ન થઈને પોતાના અભેદ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિએ અને જ્ઞાન થયું, તે જ્ઞાનની પર્યાયમાં સ્વરૂપ અને પરનું જ્ઞાન થયું, સ્વ અને પર બંને જણાયા. કે મારામાં પર નથી, અહીંયા એટલું ચોખ્ખું નથી લીધું, પણ સ્વનું ને પરનું બંનેનું જ્ઞાન થઈ ગયું. શું જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક હોવાથી સ્વને તો એ અભેદપણે જાણે છે અને વેદે છે, પરને જાણે છે છતાં અભેદપણે જાણતી નથી, એને ભેદપણે ભિન્નપણે જાણે છે કે આ પર છે અને મારાથી ભિન્ન છે એમ જાણે છે. પરનું જ્ઞાન થતાં પરનું ભિન્નપણાનું જ્ઞાન થવું, તેમાં જ્ઞાન પ્રયોજનને સાધતું પરિણમે છે, અથવા ત્યાં જ્ઞાન આત્માને સાધતું પરિણમતું હોવાથી તે પરની સાથે એકત્વપણાને પામતું નથી. જેમ મિથ્યા દ્રષ્ટિઓને એકત્વપણું પામે છે તે રીતે ત્યાં, અહીં તો એટલો મુદ્દો ઉઠાવો છે કે ત્યાં પરજ્ઞે છે, રાગનું અસ્તિત્વ છે માટે એ સંબંધીનું આયા જ્ઞાન છે એમ પણ નથી. એમ પોતાને જે મુદ્દો ઉપસાવો છે એ સ્વતંત્રતાનો ઉપસાવો છે કે રાગના કાળે રાગનું જ્ઞાન, પરના કાળે પરનું જ્ઞાન, સમકાળે જ્ઞાન થવું અને જ્ઞેય સદૃશ જ્ઞાન થવું, છતાં જ્ઞાન બિલકુલ સ્વતંત્ર છે, 100% સ્વતંત્ર છે, 1% પણ જ્ઞાન પરાધીન એવી જ્ઞાનની તાકાત છે, એવી શક્તિ સ્વતંત્રપણે પરિણમવાની છે. જે જીવ પોતાની સ્વતંત્રતાને જોવે, જાણે, અનુભવે, એને કોઈની તમારે તે નથી. મને કોઈ બીજો આમ કરશે તો દુઃખ દેશે તો સુખની અભિલાષા પરથી રહેતી નથી ને દુઃખનો ડર પરથી રહેતો નથી. જો પોતાને સ્વતંત્ર ન માને તો પોતાના સુખની અભિલાષા એને પરથી ઉત્પન્ન થયા વિના રહે ને, અને બીજાથી દુઃખ પામવાના ભયથી તે વિમુક્ત થઈ શકે, આ સીધી વાત છે. અને જુઓ તો જગતમાં જીવ ઉપાધિથી ઘેરાયેલો 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 છે, એટલી સમસ્યાઓ એને લાગે કે આજે આમ છે ને આમ છે ને આમ છે ને આમ થાય ને આમ થાય ને આમ. ક્યાંથી એને અસંગ તત્વ અંદરમાં સૂજે ને બેસે ક્યાંથી? કોઈની ઉપાધિ, કોઈનું કર્તૃત્વ, કોઈની અસર, કોઈનું કાર્ય તારામાં આવતું નથી. તને કોઈ અડે સ્પર્શે વાત છે
નહીં,
અસર કરે વસ્તુના સ્વરૂપમાં નથી, પણ ચોખ્ખી અસર થાય છે ને. ચોખ્ખી અસર થાય છે ઠંડીમાં ઠંડી ને ગરમીમાં ગરમી. આ કોઈ ધારદાર ચીજ અડાડે તો ધારની અસર થાય છે. જો એ અસર થતી હોત, ખરેખર થતી હોત, તો મુનિઓ સ્વરૂપમાં સ્થિર રહી શકત
નહીં.
એ સ્થિરતા, મુનિની સ્થિરતા એ પુરવાર કરે છે. નજરો નજર જોઈ શકાય, ઇન્દ્રિય જ્ઞાન થી સિદ્ધ થઈ શકે. બારે માં સિંગલ મારી હશે ને, એમ નથી કે અમુક બહુ ઠંડી પડે ને બહુ ગરમી પડે ને બહુ વરસાદ થાય ત્યારે કઈક આશરો લઈ જાય.
બિલકુલ
એવું ખરું કે નહીં?
નહીં
નહીં,
સ્વરૂપમાં આશરો છે.
સાંભળેલા ની ધારે વરસાદ પડતો હોય ધ્યાનમાં હિંમત રહે. આ એની પરિણમનની સ્વતંત્રતાની જગતની સામે જાહેરાત છે. વસ્તુના તત્વને સિદ્ધ કરીને ચેલેન્જ મારે છે કે આ વસ્તુ સ્વરૂપ છે, બીજી રીતે વસ્તુનું સ્વરૂપ નથી. લોકોને આશ્ચર્ય થાય કે આ રીતે કોઈ પણ જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજોના સદભાવ વિના અને સંયોગ વિના કેમ જિંદગી ગુજરતી છે? મુનિઓ નિરાલંબનપણે કેમ રહી શકતા છે? એ નિરાલંબનપણે રહી શકે છે, એ એની આત્મસિદ્ધિ છે, એ આત્માની સિદ્ધિ છે. એ વિતરાગી મુનિઓ જગતનું એક આશ્ચર્ય છે ખરેખર. જેમ સ્વનું પ્રકાશનું એ જ્ઞાનની શક્તિ છે, એમ પરનું પ્રકાશનું એ જ્ઞાનની શક્તિ છે. નિશ્ચયથી એ સ્વપર પ્રકાશક છે અને વ્યવહારથી પણ સ્વપર પ્રકાશક. એ 119 નિયમ સારની ગાથાનો વિષય છે, અને આપણે જે 18મો બોલ જોયો એ પણ ત્યાંથી નિશ્ચય સ્વપ્ર પ્રકાશકનો એ બોલ છે. 119 ગાથાનો વિષય છે, 18મો જે બોલ છે નિયમ સાર. ત્યાં નિયમ, ત્યાં બે અપેક્ષા લીધી છે કે આત્મા સ્વપર પ્રકાશક છે. તો કોઈ એમ કહે કે એ તો વ્યવહારની વાત છે, તો અહીંયા નિશ્ચય સાબિત કર્યો કે જ્ઞાન જણાતા આનંદનું પણ વેદન થાય છે. જ્ઞાન જ્ઞાનને વેદે છે ત્યાં આનંદ પણ વેદાય છે. એ નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક, નિશ્ચયથી સ્વપ્રકાશક છે. અને વ્યવહારથી જ્ઞાન જ્ઞાનને જાણતા જ્ઞાનમાં પરના અભાવનું જે પરનું જ્ઞાન થાય છે એ વ્યવહારથી સ્વપ્ર પ્રકાશક છે. બે વિષય લીધો છે, ત્યાં તો કેવળ જ્ઞાનથી વાત લીધી છે, પછી નીચે તો સાબિત કરવાની જરૂર રહેતી નથી. સર્વકાળે ત્યાં થાય છે. જ્ઞાનના સ્વપર પ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. એ જ્ઞાન થયું છે તો જ્ઞાનના પોતાના સ્વપર પ્રકાશક સામર્થ્યથી થયું છે. એ જ્ઞાનનું નિજ સામર્થ્ય છે અને નિજ શક્તિ છે. સ્વપર પ્રકાશકપણું એ જ્ઞાનની નિજ શક્તિ છે અને નિજ સામર્થ્ય છે એમ સિદ્ધ કર્યું છે. તેથી રાગને ને જ્ઞેયને જાણતા જ્ઞેયકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. તેથી રાગને અને જ્ઞેયને જાણતા આ જ્ઞાનમાં રાગ જણાય, જ્ઞાનમાં પરજ્ઞેય જણાય, તેને જાણતા જ્ઞાન જ્ઞેયકૃત જ્ઞાન છે, જ્ઞેયથી કરાયેલું તે જ્ઞાન છે એમ બિલકુલ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાનથી કરાયેલું તે જ્ઞાન છે. કોઈ પણ જ્ઞેયાકારે થયેલું જ્ઞાન તે જ્ઞાનથી જ કરાયેલું જ્ઞાન છે, જ્ઞેયથી કરાયેલું જ્ઞાન બિલકુલ નથી. આ વિષય પ્રયોગની દ્રષ્ટિએ વેદ જ્ઞાનમાં બહુ સુંદર વિષય છે કે તું તપાસ તારા જ્ઞાનને, તારું જ્ઞાન જ્ઞાનકૃત છે કે જ્ઞેયકૃત છે. જ્ઞેયકૃત છે એટલે જ્ઞેયની જ્ઞાન ઉપર તને અસર જણાય છે તો તને ભ્રાંતિ છે. જો તને જ્ઞેયની અસર જ્ઞાન ઉપર જણાય કે આ સંયોગ ઉભો થયો, ફલાણું થયું, તેથી મને આ અસર થઈ, જ્ઞેયથી જ્ઞાન નથી તો જ્ઞેયથી રાગ છે, પર સંયોગથી જ્ઞાન નથી તો પર સંયોગને લઈને રાગ છે, એ વાત બિલકુલ છે નહીં. એવડી ભગવાનને લોકાલોક ત્રણેય કાળ સહિત, ભલે ત્રણ કાળના અનંત કાળનું પરિણામ ભૂતકાળમાં વ્યતીત થઈ ગયું નથી, અનંત કાળનું તો થયું એ નથી, છતાં તે બધું એક સમયમાં જણાય છે, તો એમાં જગતના પદાર્થોના પરિણામની વિચિત્રતાઓ કેટલી જણાય છે કે અનંત વિચિત્રતાઓ જણાય છે. કોઈ જે વિચિત્રતા જણાવી બાકી રહેતી નથી. અહીંયા માણસ ખાપો વાંચે છે ને એમાં ચિત્ર વિચિત્ર જાતના સમાચાર આવે છે. એમાં કોઈ વધારે વિચિત્રતા વાળા હોય એ મોટા અક્ષરે છાપ્યા હોય, જો આવી મોટી વિચિત્રતા થઈ ત્યાં જ્યાં વાંચે ત્યાં એને આમ રસ ઉપડે. હા, આમ એને કાંઈ લેવા જ લેવા, અનર્થ દંડ. શું એને અનર્થ દંડ કહે છે શાસ્ત્રમાં. પોતાને કાંઈ લાગતું ઉગળતું ન હોય છતાં એમાં રસ લીએ અને રાગ કરે, કાંઈ દ્વેષ કરે, કાં મોહ કરે, કાંઈ ગમે તે કરે, એને અનર્થ દંડ કહે છે. એ અનર્થ દંડમાં જ પરિણમે છે. જો કેવળ જ્ઞાનીને ત્રણેય કાળ જણાય છે, પણ એ ભલે જાણવું થાય તો પણ કાંઈ વિસ્મય, કાંઈ એ બાજુનું એક અનંતમાં ભાગે એક અંશે પણ એનું પરિણમન એ બાજુ જતું નથી. જ્ઞાનનું નહીં, બીજા કોઈ ગુણનું નહીં, એવા એ પરિપૂર્ણ વિકરાગ સર્વજ્ઞ છે, એવો આત્માનો સ્વભાવ છે એમ સિદ્ધ કરે. એવો સ્વભાવ હોવાથી એમ રહેવું એમ થવું તે તારું સ્વભાવગત પરિણમન છે, બીજી રીતે થવું તે તારું વિભાવગત પરિણમન છે. બસ એની જાતની કુટેવ હોય છે આમ કેમ કઈ ટેવ છે. કુટેવ એટલા માટે નુકસાનકારક છે એટલે એને કુટેવ કહેવામાં આવે. આદત પડી જાય છે બીજા અમને એના સંયોગોમાં પોતાને કાંઈ સંબંધ ન હોય તો રસ લેવાની એને આદત પડી જાય છે. સમયને વ્યર્થ, સમયનો વ્યર્થ વ્યય કરવાનો એ કારણ છે. સાવધાની પોતાના હિતની નથી, જો પોતાના હિતની સાવધાની હોય તો એને કાળ મળ્યો છે એમાં હિતરૂપ કાર્ય સાવધાન થઈને કરે, જાગૃત રહીને કરે. પણ એટલી સાવધાની નથી, દરકાર નથી, એટલે પછી ક્યાંય ને ક્યાંય એ રસ લીધા વિના રહેતો નથી. આમ તો ત્યારે તે પ્રકારના કર્મનો ઉદય હોય છે, અંદરથી લઈએ તો ત્યારે તે પ્રકારના કર્મનો ઉદય હોય છે, એમાં એ જોડાય છે. કર્મનો ઉદય એને જોડે છે એમ નહીં, પણ પોતે સ્વતંત્ર સાવધાની પકડતો નથી પોતામાં, એટલે સ્વતંત્રપણે જોડાય છે ઈશ્વરને, એ સ્વતંત્રપણે એ જોડાય છે. ત્યારે કર્માધીન થયો, પરાધીન થયો એમ કહેવામાં
આવે.
બિલકુલ સ્વતંત્ર છે, અરે જોડાય છે, એ સ્વતંત્ર જોડાય છે, પોતે સ્વતંત્ર એનું કરે. એને બીજો કર્મ એનો ઉદય એનામાં કાંઈ કરે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી, પણ એને એવો ખ્યાલ નથી. એને તો કર્મનો ઉદય ક્યાં દેખાય છે? આ તો શાસ્ત્ર વાંચીને ઊંધું પકડે છે, એમ પકડે છે. શું થાય, કર્મનો ઉદય હોય એટલે એમ જ થાય ને? અથવા એમાં એક તર્ક આવે છે માણસને કે કોઈ એક જીવ એવી ઈચ્છા વ્યક્ત કરે કે મારે તો મારું પૂરું આત્માનું હિત જ કરી દીધું અને મારે જરાય કર્મના ઉદયમાં જોડાવવું નથી, છતાં એ કર્મના ઉદયમાં બીજા સમયે જોડાઈ જાય છે, તો એનો અર્થ એમ કે એને કર્મની અસર આવે છે, નહીં તો જોડાય ક્યાંથી? આવો એક સંભવિત તર્ક છે આ, કે છે એમ પણ નથી. જેને પુરુષાર્થ ઉપડે છે એ કર્મમાં જોડાતો બંધ થાય છે. ઈચ્છા કરવી અને પુરુષાર્થ કરવો બે જુદી જુદી વાત છે. ઈચ્છા કરવી કે મારે કર્મમાં જ ઉદયમાં જોડાવવું નથી એક વાત છે, અને કર્મમાં નહીં જોડાવાનો અંતરંગ પુરુષાર્થ થવો તે તદ્દન બીજી વાત છે. એમ છે, હવે એ માને છે મારી તો ઈચ્છા છે, મારે તો કર્મમાં ન જોડાવવું, મારી ઈચ્છા છે, એમ ઈચ્છાના કામ આવે એનો તારો એમનો પુરુષાર્થ હોવો
બરોબર.
તારી તારા સ્વરૂપ સામર્થ્યને સંભાળવાનો અંદરમાં જાગૃત ભાવ હોવો જોઈએ, સાવધાની ભર્યો ભાવ હોવો જોઈએ. અને એ બિલકુલ કિંમત આવે તો આવ્યા વિના રે નહીં. એની ચિત્ર 336માં એ વિશે કે એને કુતૂહલ જ ખરું કર્યું નથી. બહારમાં સોનાની કિંમત છે અને સોનાની ચીજ મુઠ્ઠીમાં રાખી હોય ને ઘડીક ભર ભ્રાંતિ એમ થાય કરે ક્યાં મુકાઈ ગઈ, પુરાણી ચીજ
ક્યાં મુકાઈ ગઈ,
ક્યાં મુકાઈ ગઈ. દોષ પુલાની લગડી હતી કે મુકાઈ ગઈ, જડતી નથી હોય મુઠ્ઠીમાં, એને ખ્યાલ ભૂલી વિસ્મૃત થઈ ગયું હોય કે આ મુઠ્ઠીમાં પકડી રહ્યા, અરે ક્યાંય મૂકી તો નથી ને, આડી હોય કોઈ ઉપાડી તો નહીં જાય, ખડતો પડે. અને જ્યાં ભાન થાય ત્યારે આ તો મુઠ્ઠીમાં છે, એના કબજામાં ને મુઠ્ઠીમાં હોય તો સાવધાનીનો ભાવ આવ્યા વિના, કેમ કે બે સાવધાનીનો ભાવ હતો, જ્યારે વિસ્મૃત થઈને શોભતો હતો ત્યારે એની અસર હતી. મેં કાળજી ન કરી, મેં ખ્યાલ ન રાખ્યો, જાગૃતિ ન રાખી સાચવવાનો, મેં હું ખ્યાલ ભૂલી ગયો ત્યારે ગોતતો હતો ને, ત્યારે એને હાથમાં હોય તો પણ સાવધાનીનો ભાવ આવ્યા વિના રે નહીં. એમ આત્મા તો પોતે જ છે, સ્વરૂપ કાંઈ ચાલ્યું ગયું નથી અને સ્વરૂપમાં કોઈ ગુણ લાવવાના નથી, અનંત ગુણમાંથી એકે ગુણ લાવવાનો નથી. સ્વરૂપ અનાદિથી બન્યું બનેલું છે, છતાં જ્યારે એનું ભાન થાય છે ત્યારે એની સાવધાની ઉત્પન્ન થયા વિના રહેતી
નથી,
એ પરિસ્થિતિ છે. એટલે જ્ઞાન કૃત જ્ઞાન છે અને જ્ઞેયકૃત જ્ઞાન નથી. એને પ્રત્યેક ક્ષણ ક્ષણના પરિણામમાં જ્ઞાનની સ્વતંત્રતાને જોવા જાય તો એમાં એને જ્ઞાનનો સ્વભાવ જણાયા વિના રહેશે નહીં. જો એને જ્ઞાનનો સ્વભાવ જણાયો તો એને એ આખા આત્માનો સ્વભાવ જણાયો.
બરોબર
આમ છે, કેમ કે એક ગુણ ને અનંત ગુણ નો રૂપ છે, આખો આત્મા ત્યાંથી એને જણાય છે. એક જ્ઞાન લક્ષણ થી પૂરા આખા પરિપૂર્ણ અખંડ આત્માનો પત્તો લાગે છે, અને એ પત્તો અનંત ગુણની ખાણનો પત્તો છે. એટલે પરિણામ એ બાજુ ઢેળ્યા વિના રહે નહીં, રોકવું રોકી શકાય નહીં, એ કુદરતી
પરિસ્થિતિ.
જ્ઞેકૃત અશુદ્ધતા એટલે એમ લીધું કે જ્ઞાનનું નામ પણ જ્ઞેય અપેક્ષિત પાડ્યું, જ્ઞેયને જાણે તે જ્ઞાન. જ્ઞાન એવું શું કરવા નામ પાડ્યું, જે કોઈ એ પરિણમન છે, ઉપયોગરૂપ પરિણમન છે, એનું નામ જ્ઞાન શું કરવા, બીજું કાંઈ નહીં કે જ્ઞેય એમાં જણાય. જ્ઞેય સાપેક્ષ એનું નામ છે, માટે બે રૂપનું શેરભેર પણ થાય. અશુદ્ધતા ક્યારે થાય, એકમાં બીજાનું મિશ્રણ થાય ત્યારે અશુદ્ધિ થાય. ચોખા ઘીમાં વેજીટેબલ નાખો ત્યારે તે ઘી અશુદ્ધ છે એમ કહેવાય. બરાબર છે, ભલે ભળતી ચીજ હોય પણ એકમાં બીજાનું મિશ્રણ થાય તે ચીજની અશુદ્ધિ છે.
બરાબર.
અહિયાં કહે છે કે જ્ઞાન સ્વભાવથી પવિત્ર છે, અકષાય સ્વરૂપ છે. એવા પવિત્ર ભાવને વિશે રાગાદી કષાય અપવિત્ર ભાવનું મિશ્રણ કરવું કે હું રાગ, હું રાગ, હું રાગ વાળો, એ શેળભેળ પણ છે, એ જ્ઞાનને નથી. આવું જ્ઞાનનું સ્વરૂપ છે, સ્વીકારે તો એવું છે ને ન સ્વીકારે તો પણ એવું છે. એટલે તો સમયસારમાં આદ્ય મંગળમાં અને અંત મંગળમાં દરેક અધિકારમાં પાછા એમ, પહેલા ને છેલ્લે એમ નહીં,
દરેક અધિકાર,
પ્રત્યેક અધિકારની શરૂઆતમાં જે આદ્ય મંગળ કહ્યું છે, અમૃતચંદ્રાચાર્ય શ્લોક કરે છે, પોતે શ્લોક રચે છે, અને અંતમાં અંતે મંગળ કરે છે શ્લોકથી, ત્યારે સમ્યક જ્ઞાનની પ્રશંસા કરી છે, સમ્યક જ્ઞાનની સ્તુતિ કરી છે, સમ્યક જ્ઞાનનું અભિનંદન કર્યું છે. કેમ કે એ જ્ઞાન પવિત્ર છે, જ્ઞાન છે તે પવિત્ર છે. પવિત્ર એવા જ્ઞાન તત્વને, પવિત્રતાને પ્રસિદ્ધ કરવી તે એનું મંગળિકપણું છે. મંગળ એટલે પવિત્ર, અમંગળ એટલે અપવિત્ર, સીધો અર્થ એનો એ છે. મંગળ એટલે પવિત્ર, જે જ્ઞાન પોતે પવિત્ર છે એની પવિત્રતાને પ્રસિદ્ધપણે ગાવી તે તેનું મંગળિક છે. બસ આટલી જ વાત છે, કોઈ એમાં કૃત્રિમતા કે બીજી ગડબડ નથી. એ 335 336 આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે. આ વિશ્વમાં મેરુ પર્વત છે એ સૌથી મોટો છે, જંબુદ્વીપની મધ્યમાં છે ને, સૌથી મોટો 1,00,000 યોજન છે. એના ઉપર શિલા છે ઉપરના ભાગમાં, પાંડુક શિલા એને કહે છે. આમ તો ઘણી શિલાઓ છે, જુદા જુદા નામ આવે છે ત્રિલોકસારમાં, જુદી જુદી શિલાઓ છે, બધા એના આકાર, એના ક્ષેત્રફળો,
બરોબર,
બધું ઘણું આવે છે, ત્રણ રૂપનું વર્ણન આવે એમાં. એમાં એક ઉપરના ભાગમાં પાંડુક શિલા નામની મોટી શિલા છે, ત્યાં તીર્થંકર ભગવાનનો જન્મ થયા પછી એમને જે બાળ વયમાં એમનો જે અભિષેક કરવામાં આવે છે ત્યાં કરવામાં આવે છે, પાંડુક શિલા ઉપર, મેરુ પર્વત ઉપર.
બરોબર,
બહુ મોટો પર્વત છે, 1,00,000 યોજન ઊંચો પર્વત છે, એથી ઊંચો કોઈ બીજો પર્વત નથી. આપણા હિમાલય ને એવરેસ્ટ ને એ બધા ત્યાં નાની ટેકરીઓ લાગે, બચ્ચા ખાડા ટેકરા સામાન્ય હોય ને એવું લાગે, એટલું એ આ તો ખાડા પાંચ માઇલ છે, મારા પાસે પોણા છ માઇલ થી વધારે ઊંચા નથી. આમ ટાઈમ હોરિઝોન્ટલ
1 લાખ
યોજન, 1 લાખ માઇલ નહીં પણ 1 લાખ યોજન. આકાશ ગામીની દેવો લઈ જાય છે ને એટલે એને કઈ બીજું રસ્તે બસ્તે કઈ કેડી બીડી કે પગથિયાનો પ્રશ્ન રહેતો નથી. એવો જે મોટો પર્વત છે, આયા ગુણોનો મોટો પર્વત છે એમ કે, ગુણોનો મહાન પર્વત છે, આત્મા અનંત ગુણનો અનંત વિભૂતિનો મહાન પર્વત છે, રાશિ એટલે ઢગલો છે. કોઈ રીતે એને પામરતા છૂટે એટલે એની પ્રભુતાને માનતા દેખાડવામાં આવે છે. અચ્છા, ગપ્પા નથી માર્યા, કલ્પિત વાતો નથી આ બધી, કોઈ અતિશયોક્તિ નથી. શાસ્ત્રોમાં વર્ણન બધું એવું આવે છે એમ કે આપણે જૈન શાસ્ત્રોમાં બધી અતિશયોક્તિ બહુ લાગે છે. આ બધું મોટા મોટા આવે ને, દેવ સમુદ્રના વર્ણન, એની અંદર રહેલા પ્રાણીઓના વર્ણન, સૌથી મોટોમાં મોટો મગરમચ્છ કેટલો હોય કે 1000 યોજન, ઠીક, સૌથી મોટી ઝૂ કેવડી હોય તો કે 1 યોજન નહીં. હા, કોના માથા પડતી હશે કોઈ મશ્કરી કરે છે શાસ્ત્રમાંથી, અજૈન કોક છે એને, આ જૈનના માથામાં પડતી છે, આપણા માથામાં તો પડે નહીં કે આવી એ મશ્કરી કરે છે. અલ્પ બહુ જે છે એ જગતની અંદર તું માને છે એવું જોયું છે ને જાણ્યું છે, તને ખબર છે એટલું ખાબો છે, આ જેવડું વિશ્વ નથી. વિશ્વ બહુ મોટું છે અને કેવળ જ્ઞાનમાં જણાયું એનું સાર કહેવામાં
બરાબર,
અને બહુ મોટું છે એની ખાતરી આ છે કે આજુ આ અગણિત તારાઓ દેખાય છે કે
નહીં.
જો વિશ્વ તું આવાગમન કરે છે એવડું જ હોત તો આ બધું દેખાય છે, શું છે, ચમક ચમક થાય છે, છે કે નહીં? એ વિશ્વનું તત્વ કોઈ છે, અસ્થિ ધરાવે છે કે નહીં? કે જ્યાં તારી પહોંચ નથી ને તારી બુદ્ધિની પહોંચ પણ નથી. બુદ્ધિની પાર કોઈ વિષય છે? સૂક્ષ્મની પાર કોઈ જ્ઞાનનો વિષય છે? કે છે કે એ બધું જણાય કે ન જણાય, પણ જો તારું સ્વરૂપ તને જણાય તો એ બધું જણાશે. તારું સ્વરૂપ જાણ્યા વિના એ કાંઈ જાણવું એ બધું બંધનનું કારણ છે. શ્રીમદજી લખે છે, આ એક આત્માને જાણ્યા વિના સર્વને જાણવાનો પ્રયત્ન થાય તો તે બંધનનું કારણ છે. અને એક આત્માને જાણ્યો તેણે એને સર્વને જાણ્યો, કેમ કે કેવળ જ્ઞાન સ્વભાવને જાણ્યો, એને અભેદપણે સર્વને જાણ્યું, છે દ્રવ્યને જાણ્યા. તિર્યંચને આત્મજ્ઞાન થયું એને 6 દ્રવ્યનું જ્ઞાન લબ્ધમાં થઈ ગયું એમ છે. બહુ ન્યાયનો એ વિષય છે, સિદ્ધ થઈ શકે એવો વિષય છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો.